જો આ તત્વાર્થ સૂત્રમાં સૂત્ર નંબર 21 મુ છે અને પેજ નંબર મારામાં છે 284. એની પાછળ એક ટેબલ આપેલું છે, પાંચમો પોઈન્ટ છે, ત્યાંથી આપણે વાંચવાનું છે. અહીંયા છે ને, શુભ પરિણામને લીધે થતા પુણ્ય બનથી કોણ ક્યાં ઉપજે છે તેનો ખુલાસો. એટલે કયા કયા જીવો દેવલોકમાં ક્યાં ક્યાં જઈને ઉપજે છે એની આપણે હવે ચર્ચા કરવાના છે. ઘણું બધું છે, એટલે થોડું વાંચી જ લઈએ, ક્યાંય એવું લાગશે તો એની ચર્ચા કરશું. જો પહેલો પોઈન્ટ, અસંગની પંચેન્દ્રિય પર્યંતના તિર્યંચ. અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ એ ભવનવાસીને વ્યંતર તરીકે ઉપજે છે. જે અસંગની પંચેન્દ્રિય સુધીના જીવ છે, જો એકથી ચાર ઇન્દ્રિય જીવો છે એની પણ વાત આવશે ક્યાંક, તો નીચે જ આવશે. જો બીજો પોઈન્ટ, કર્મભૂમિના સંગની પર્યાપ્ત તિર્યંચ મિથ્યા દ્રષ્ટિ કે સાસાદન ગુણસ્થાન વાળા. સાસાદન એટલે બીજું ગુણસ્થાન, મિથ્યા દ્રષ્ટિ એટલે પહેલું ગુણસ્થાન. આમ તો બેઉ મિથ્યાત્વ અવસ્થામાં જ કહેવાય મોટું મોટું, કેમ કે સાસાદન વાળા બી અંતર મુહૂર્તમાં મિથ્યાત્વમાં આવવાના જ છે, બરાબર. તો એ જે કર્મભૂમિના સંગની પંચેન્દ્રિય તિર્યંચ છે, મન વાળા તિર્યંચો છે, એ બધા ક્યાં ઉત્પન્ન થાય છે કે 12મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થઈ શકે છે. પણ જે મન વગરના તિર્યંચ પંચેન્દ્રિય છે એ ફક્ત ભવનવાસી અને વ્યંતરમાં જ ઉપજે છે. ખ્યાલ આવે? જો આનું ધ્યાન આપજો કે જે અસંગી જીવ છે એમને એટલા શુભ ભાવ ઉત્કૃષ્ટ થતા જ નથી, એટલે એ ભવનવાસી ને વ્યંતરમાં જ ઉપજે છે. અને જે સંગની છે તો એમને ઉત્કૃષ્ટ શુભ ભાવ થવાના ચાન્સીસ છે. એવું નથી કે બધા સંગની આમાં જ ઉપજે છે. ખ્યાલ આવે? આ તો કોઈક એવું વિરલું જીવ હોય કે જે સંગની પંચેન્દ્રિય ભલે મિથ્યા દ્રષ્ટિ છે પણ તો પણ એને એટલો શુભ ભાવની ઉત્પત્તિ થાય તો એ ત્યાં જઈને ઉપજી શકે છે. પછી જો આગળ ત્રીજો પોઈન્ટ, હવે જો આ થોડુંક અલગ છે. ઉપરના તિર્યંચ સમ્યક દ્રષ્ટિ, સ્વયં પ્રભાચળથી બહારના ભાગમાં રહેનાર. એટલે શું કહે છે અહીંયા, આ સ્વયં પ્રભાચળ એ બહુ સમજાતું નથી પણ લાગે છે સ્વયંભૂ રમણ સમુદ્રનો જે પર્વત છે એની વાત અહીંયા કરે છે. ઉપરના તિર્યંચ એટલે કે જે સમ્યક દ્રષ્ટિ તિર્યંચ છે, જે સ્વયંભૂ રમણ સમુદ્રની બહારના ભાગમાં જે મહામત્સ્ય આદિની વાત આવે છે, તો એવા જીવો ક્યાં ઉત્પન્ન થાય છે? તો એવા જીવો સ્વધર્મથી અચ્યુત સ્વર્ગ પર્યંત એટલે 16મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થઈ શકે છે. કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ હોય, સમ્યક દ્રષ્ટિ અને અણુવૃત્તિ ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળા આ બે જીવ 1 થી 16 સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય છે. એની ઉપર ઉત્પન્ન થવા માટે એ જીવે મુનિ દશા હોવી જરૂરી છે. આપણે વાત પહેલા પણ થઈ હતી સાધારણ રીતે ગ્રહવેગ અનુદેશ અનુત્તર આ ત્રણ વિમાનમાં જેને જન્મ લેવો હોય તેને એના પહેલાના ભાવમાં બહિરંગ દ્રવ્ય લઈને અવસ્થા કમ્પલસરી છે. ખ્યાલ આવે? એમાં અંદર ભાવલિંગાદી હોય કે ન હોય પણ બહારમાં એટલા શુભ ભાવોની અધિકતા, 28 મૂળગુણનું શુદ્ધ પાલન આદિ હોવું જ જોઈએ, તો જ એમને એટલા પુણ્યબંધ થાય છે કે જેનાથી એક રૈવેકાદિમાં ઉત્પન્ન થાય છે. જે ચોથા પાંચમા ગુણસ્થાન વાળા તિર્યંચ છે કે મનુષ્ય પણ છે, એ જીવોને પણ ભલે સમ્યક દ્રષ્ટિ પણ હોય તો પણ શુભ ભાવની એટલી અધિકતા નથી કે ઉપરના ગ્રહવેગાદીમાં ઉત્પન્ન થઈ શકે. જો કેવી વિચિત્રતા છે, હું એ જ કહું છું ને, એક છે શુભ અશુભની ગાડી અને એક છે સમ્યક દર્શન આદિની વિશુદ્ધિ. ખ્યાલ આવે કે નહીં? સમ્યક દર્શનની વિશુદ્ધિથી જીવ સુખી થાય છે અને શુભ ભાવથી જીવને વધારે સંયોગો પ્રાપ્ત થાય છે, અશુભ ભાવથી વધારે દુઃખો પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે કે નહીં? તો જે જીવ અશુભ ભાવમાં વધારે ઉત્કૃષ્ટ છે એ ઉપરના સ્વર્ગમાં જાય છે. સમ્યક દ્રષ્ટિ હોય કે ન હોય એ ઇટ ઇઝ સેપરેટ. ખ્યાલ આવે? ચલો ત્રીજું જોયું, ચોથું જોઈએ. હવે જો ભોગભૂમિના મનુષ્ય તિર્યંચ, જે મિથ્યા દ્રષ્ટિ કે સાસાધન ગુણસ્થાન વાળા છે. એટલે ઇન જનરલ ભોગભૂમિના મનુષ્ય દીને જે મિથ્યા દ્રષ્ટિ છે એ ક્યાં જાય છે? જ્યોતિષીમાં જાય છે. આગળ હજી વાંચીએ, છઠ્ઠો પોઈન્ટ જોઈ લો. ભોગભૂમિના સમ્યક દ્રષ્ટિ મનુષ્ય કે તિર્યક છે એ સૌધર્મ અને ઈશાનમાં જાય છે. ખ્યાલ આવે? જો ભોગભૂમિમાં એક તો ફક્ત મનુષ્ય અને તિર્યક જ ઉત્પન્ન થાય છે અને એ તિર્યક પણ સંઘની પંચેન્દ્રિય જ હોય છે. નીચેના તિર્યક જો ભોગભૂમિમાં ઉત્પન્ન જ નથી થતા, બરાબર? હવે આ બધા જ તિર્યક જો સમ્યક દ્રષ્ટિ હોય તો બધા જ પહેલા બીજા સ્વરૂપમાં જાય, અને સમ્યક દ્રષ્ટિ ન હોય તો આ ભવંતરિકમાં ચાલ્યા જાય છે. ખ્યાલ આવે? બહુ સિમ્પલ રૂલ છે એમાં. હજી ક્યાંક જોયું તું પણ જો 15મો પોઈન્ટ જોઈએ એમાં નીચે. બહુ આગળ નીકળી ગયા સંગીતભાઈ, ઉપર આવો. બસ બસ, અહીં 15મો પોઈન્ટ જુઓ. પાંચ મેરુ સંબંધી 30 ભોગભૂમિના મનુષ્ય અને તિર્ય છે જે મિથ્યા દ્રષ્ટિ છે એ ભવંતરિકમાં ઉત્પન્ન થાય છે. જો સમજો, અહીંયા લખ્યું છે મનુષ્ય અને તિર્ય છે તો મિથ્યા એ ભવંતરિકમાં ત્રણેયમાં જઈ શકે. ઉપર લખ્યું હતું કે મિથ્યા દ્રષ્ટિ કે સાસાધન, એટલે પહેલા કે બીજા ગુણસ્થાન વાળા, તો એ જ્યોતિષીમાં જ જાય છે. સમજાયું? જો બેવમાં જવાના એટલે સાસાધન વાળા પણ હોય તો એ જ્યોતિષીમાં જાય છે, અને ફક્ત મિથ્યા દ્રષ્ટિ હોય તો ભવંતરિકમાં ક્યાંય પણ જઈ શકે. બરાબર, પાછા ઉપર આવી જજો. 5મો પોઈન્ટ, તાપસી. તાપસી એટલે જે તપ કરનાર, આદિ અન્ય ધર્મના પણ હોય કે ડઝન્ટ મેટર, પણ ઇન જનરલ તપ કરતા હોય, સાદું જીવન જીવતા હોય તો એ જનરલી સ્વર્ગોમાં જાય છે, તો જ્યોતિષીઓમાં જાય છે. આપણે પહેલાં પણ વાત થઈ હતી કે ચાર ગતિના જે દેવો છે, ચાર પ્રકારના, એમાં જ્યોતિષી દેવોની સંખ્યા સૌથી અધિક છે. સૌથી ઓછી વૈમાનિકની, એના પછી ભવનવાસી, એના પછી વ્યંતર, અને એના પછી જ્યોતિષી. તો જ્યોતિષીમાં ભરી ભરીને દેવો છે. તો જેટલા પણ અહીંયાથી શુભ ભાવવાળા જીવો છે બધા ત્યાં જ્યોતિષીમાં જઈને ઉત્પન્ન થાય છે. જો આગળ આપણે છઠ્ઠો પોઈન્ટ જોઈ લીધો, 7મો, કર્મભૂમિના મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ અથવા સાસાધન. તો ભવંત્રી ભવનવાસીથી ઉપરીમ ગ્રહવેગ સુધી ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે. આ તો જનરલ લીધું ને કે કર્મભૂમિના મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ, તેમાં બધા દ્રવ્યલિંગી મુનિરાજ પણ આવી ગયા જે 9મી ગ્રહવેગ સુધી જશે, અને બીજા કોઈ સામાન્ય જીવો પણ આવી ગયા કે કદાચ ભવનવાસી આદિમાં પણ જાય, એટલે બધું જ કવર થઈ ગયું. 8મો પોઈન્ટ, કર્મભૂમિના મનુષ્ય જેને દ્રવ્ય એટલે કે બાહ્ય જીન લિંગ અને ભાવ મિથ્યાત્વ કે સાસાધન હોય. આ સમજાયું કે ધીસ ઇઝ પ્યોર દ્રવ્યલિંગી મુનિરાજ, એમ જે બહારથી તો જીન લિંગ મુનિ દશામાં છે અને અંદરથી મિથ્યાદર્શી દ્રષ્ટિ દશામાં છે, તો એ ગ્રહવેગ પર્યંત ઉત્પન્ન થઈ શકે છે. પછી જો 9મો પોઈન્ટ, આ 9મો પોઈન્ટ બી સેમ જ છે. ભવ્ય મિથ્યાદ્રષ્ટિ નિર્ગ્રંથ લિંગ ધારણ કરી મહાન શુભ ભાવ અને તપ સહિત હોય તે, એ નિર્ગ્રંથ લિંગ છે ને મિથ્યાદ્રષ્ટિ છે, એટલે પાછું સેમ જ થયું દ્રવ્ય લિંગ, તો એ ઉપરી 9મી ગ્રહવેગ સુધી ઉત્પન્ન થાય છે. આગળ આવી જઈએ 10મું, પરિવ્રાજક તાપસીનો ઉત્કૃષ્ટ ઉપવાદ. હવે પરિવ્રાજક તાપસી એટલે એક પ્રકારના તાપસી હોય છે, એ પણ આમ તો અન્ય ધર્મ ધારી છે પણ શુભ ભાવવાળા છે, તો 5મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય છે, તો પંચમ બ્રહ્મ પંચમ સ્વર્ગ પર્યંત ઉત્પન્ન થાય છે. આજે બીજા પ્રકારના તાપસી છે, આજીવક એટલે કે કાંજીન્યા આહારી નો ઉત્કૃષ્ટ ઉપપાદ. એક બીજા આવી રીતના આજીવક તાપસી હોય તો એ 12મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારના અન્ય ધર્મના જીવો પણ એક જગ્યાએ 12મા સ્વર્ગ સુધી, એક જગ્યાએ 16મા સ્વર્ગ સુધી પણ લખ્યું છે, ત્યાં સુધી પણ ઉત્પન્ન થઈ શકે. કેમ કે આ બધો શુભ ભાવનો ખેલ છે ને, હા, તો શુભ ભાવની અધિકતા હોય તો એ પણ ત્યાં જઈને ઉત્પન્ન થાય છે. એક ઉદાહરણ આપું, જેવી રીતના આપણે સાંભળ્યું હશે ને કે મહાવીર ભગવાનના જીવે મારીજીના ભાવમાં અનેક વિધર્મની સ્થાપના કરી, બરાબર, અનેક અન્ય ધર્મની એમણે 363 અન્ય ધર્મની સ્થાપના કરી. તો આપણને શું લાગે, મૃત્યુ પામીને ક્યાં ગયા હશે? ક્યાં નિગોદમાં ગયા હોવા જોઈએ કે નરકમાં ગયા હોવા જોઈએ? આપણે ક્યાં મોકલવા છે એમને? તો એ પણ સ્વર્ગમાં ગયા. કેમ કે ભલે અન્ય ધર્મની સ્થાપના કરી તો મિથ્યાત્વની તો એમને ઘણી પુષ્ટિ થઈ, પણ આમ તો શુભ ભાવ ધારે એટલે તો એ ધર્મના માર્ગમાં છે. તો એ પરિગ્રહ આદિ જે દોષોથી, સંયમ આદિ સદગુણોથી તો સહી થશે ને, તો એમને એને આ રિલેટેડ શુભ ભાવનો બંધ તો છે. શુભ ભાવનો બંધ છે તો એના ઉદયમાં સ્વર્ગ આદિ મળી જાય છે. તો આપણા પુરાણમાં છે 3જા કે 5મા સ્વર્ગમાં એમનું ઉત્પન્ન થયા હતા, લગભગ 3જા સ્વર્ગમાં છે. બોલો, આવું છે. જો આગળ વાંચ્યો 12મો પોઈન્ટ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રકર્ષતા વાળો શ્રાવક. શ્રાવક છે, પ્રકર્ષતા એટલે કે જેનું સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર અત્યંત વિશુદ્ધ થયું છે. શ્રાવક દશામાં વિશુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોનું હોય? જે 5મા ગુણસ્થાન વર્ધી અણુવ્રતિ શ્રાવક હોય એમ, એ પણ જે એ લક્ષુલ્લક આદિ હોય એમ. તો એ ક્યાં ઉત્પન્ન થાય છે? કે સ્વધર્મ આદિથી અચ્યુત સ્વર્ગ પર્યંત, તેથી નીચે કે ઉપર નહીં. અચ્યુત એટલે 16મું સ્વર્ગ, એટલે 16મા સ્વર્ગ સુધી એ ઉત્પન્ન થઈ શકે છે. જે આપણે મહામત્સ આદિ છે, જે પણ 5મા ગુણસ્થાન વર્તી હોઈ શકે છે, તો એવા જીવો પણ 16મા સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થાય છે. આગળ જો 13મું, ભાવલિંગી નિર્ગ્રંથ સાધુ. હવે કેવા સાધુ છે? ભાવલિંગી છે. પહેલા કેવા હતા? દ્રવ્યલિંગી હતા, તો 9મી ગ્રહવેશ સુધી ઉત્પન્ન થતા હતા. હવે ભાવલિંગી છે તો ક્યાં સુધી થશે? એ તો સર્વાર્થ સિદ્ધિ સુધી. એમના માટે તો બધું જ ઓપન છે ઉપર સુધી, તો સર્વાર્થ સિદ્ધિ પર્યંત ઉત્પન્ન થાય છે. 14મું, અણુવ્રત ધારી તીર્યંશ, સ્વયં પ્રભાચળની અંદરના. હવે જો આ સમજો, આ સ્વયં પ્રભાચળની અંદરના એટલે જે આપણે પહેલા વાત કરી ગયેલા પર્વતની અંદરની બાજુના જે અણુવ્રત ધારી તીર્યંશ છે, એટલે અહીંયાના સમજો કોઈ કર્મભૂમિના આદિ તિર્યંશ હોય તો એ 12મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય છે. ચલો આગળ વાંચીએ 15, 5 મેરુ સંબંધી 30 ભોગભૂમિના મનુષ્યને તિર્યંશ. આપણે વાંચ્યું ને ભવંતરિકમાં. 16મું, મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ, આ ખબર નથી પડતી શું કહેવા માંગે છે. સ્વધર્મ ઈશાનમાં, ખબર નહીં. ચાલો આગળ વાંચીએ 17મું, 96 ભોગભૂમિ અને માનુષોત્તર સ્વયં પ્રભાચળ પર્વતની વચ્ચેના અસંખ્યાત દ્વીપમાં ઉપજેલા તિર્યંશો. જો અહીંયા અંદર 96 ભોગભૂમિ છે, જેવી રીતના એક જંબુદ્વીપમાં 6, હા 6, અડી દ્વીપમાં 6 × 35, 96નું શું ગણતરી છે ખબર નથી. અરે હા, ભરત ને એ બધા પણ થશે ને ભોગભૂમિ, એમ કરીને ગણ્યું તો. અને પાછા માનુષોત્તર પર્વતથી લઈને એ સ્વયં પ્રભાચળ પર્વતની વચ્ચેના જેટલા પણ એરિયા છે એ બધા જગન્ય ભોગભૂમિ છે. જે આપણે કહે 3જો દ્વીપ 4થો દ્વીપ 5મો દ્વીપ નંદીશ્વર દ્વીપ આદિ બધા જગન્ય ભોગભૂમિના દ્વીપો છે. તો ત્યાં બધે જે જીવ તિર્યન જો ઉત્પન્ન થાય છે એ બધા ભવંતરિકમાં ત્યાં જન્મ લે છે. જો આવી રીતના આપણે કયા જીવો દેવમાં ઉત્પન્ન થાય છે ક્યાં સુધી એની વાત કરીએ, જો ઘણા બધા ઉપર નીચે આ ડિફરન્ટ કોમ્બિનેશન આપણે જોયા, કાંઈ ન સમજાય તો બે ચાર વસ્તુ તો આપણે યાદ રાખી લેવાની. સૌથી પહેલું સિમ્પલ કે જે ભાવલિંગી મુનિરાજ છે ક્યાં સુધી ઉત્પન્ન થઈ શકે, સર્વાર્થ સિદ્ધિ સુધી. દ્રવ્યલિંગી મુનિરાજ નવમી ગ્રહવેગ સુધી ઉત્પન્ન થઈ શકે, બરાબર. આ તો મુનિરાજની વાત થઈ ગઈ. હવે મનુષ્યમાં આવી જઈએ કે જે અણુવૃત્તિ સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે ઉત્કૃષ્ટ, એ ક્યાં સુધી ઉત્પન્ન થઈ શકે, સોળમા સ્વર્ગ સુધી. સોળમા સ્વર્ગ જે પેલા કલ્પોમાં છેલ્લું સ્વર્ગ છે ત્યાં સુધી, બરાબર. એની ઉપર જવા માટે મુનિલિંગ જોઈએ છે જે આપણે પહેલા કવર કરી દીધું, બરાબર. ના, દ્રવ્યલિંગ રેવેક સુધી જઈ શકે, એની ઉપર જવા માટે ભાવલિંગ જોઈએ. ઉપરથી નીચે જોઈએ તો સમજો કે અનુદિશ અનુત્તર, એમાં ઉત્પન્ન થવા માટે ભાવલિંગી જ હોવા જોઈએ. પછી ગ્રહવેગ, ગ્રહવેગમાં દ્રવ્યલિંગી મુનિ કે ભાવલિંગી મુનિ, એની નીચે સોળ સ્વર્ગ, તો સોળ સ્વર્ગમાં સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ, મનુષ્ય કે તિર્યંચ, મુનિરાજ, દ્રવ્યલિંગી, ભાવલિંગી બધા જ, બધા અંદર આવી ગયા, બરાબર. આટલું ક્લિયર છે. અને ભવંતરિકમાં કોણ જાય, જે અહીંયાથી મિથ્યા દ્રષ્ટિ જીવો છે ને એ જ બધા ભવંતરિકમાં જાય છે. તો પહેલો પોઈન્ટ, કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ભવંતરિકમાં ઉત્પન્ન ન થાય. સમ્યક દ્રષ્ટિ હોય તો વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય. હવે જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે એમાં મનુષ્ય હોય કે તિર્યન છે, ભોગભૂમિના હોય કે કર્મભૂમિના હોય, એ બધા ભવંતરિકમાં ઉત્પન્ન થાય, બરાબર. આટલું તો ક્લિયર, આટલું ચાર પાંચ વસ્તુ તો સમજાય છે. ચાલો આગળ વધીએ. તો જો નોટ, એકેન્દ્રિય વિકલત્ર દેવ અને નારકીઓ તેઓ કોઈ પણ પ્રકારના શુભ ભાવે દેવમાં ઉપજતા નથી. આ એકેન્દ્રિય, પછી વિકલત્ર દેવ અને નારકી, એમને એવા ભાવ થતા જ નથી કે એ લોકો દેવમાં ઉત્પન્ન થઈ શકે. દેવમાં ઉપજે એવા પ્રકારના શુભ ભાવ તેમને હોતા જ નથી. ખ્યાલ આવે કે બોલો, દેવમાં ઉપજે એવા શુભ ભાવ એમને નથી. ખ્યાલ આવે, નારકી દેવમાં ઉપજે એવા શુભ ભાવ એને નથી. બાકી એકેન્દ્રિયાદી જો જીવોને એવી હિંસા જ છે પરિણામોની, એની વાત તો ક્યાં કરીએ. ચલો આગળ છઠ્ઠું. હવે જો દેવ ત્યાંથી ચવીને ક્યાં ક્યાં જઈ શકે, એના પણ ત્રણ ચાર પોઈન્ટ છે. જો પહેલો પોઈન્ટ, ભવનત્રિક દેવ અને સૌધર્મ ઈશાંતિ. ભવનત્રિકના બધા દેવો અને સૌધર્મ ઈશાંતિ ક્યાં સુધી જઈ શકે, તો એકેન્દ્રિય, બાદર, પર્યાપ્ત એવા પૃથ્વી ગાય, અપ ગાય, અપ એટલે જલ ગાય, પ્રત્યેક વનસ્પતિ, અગ્નિવાયુ નથી લીધો, પ્રત્યેક વનસ્પતિ, મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંશ સુધી એ લોકો ઉપજે છે. વિકલત્રયમાં ઉપજતા નથી. જો સાંભળજો, ફરીથી ક્લિયર કરી દઈએ. ભવનત્રિક અને સૌધર્મ ઈશાનમાંથી કાં તો એકેન્દ્રિય થઈ શકે કે પંચેન્દ્રિય થઈ શકે, બે ત્રણ ચાર ઇન્દ્રિય વાળા ન થાય. એકેન્દ્રિયમાં પણ પૃથ્વી, જળ અને વનસ્પતિ, અગ્નિ ને વાયુ ન થાય. ખ્યાલ આવ્યો કે જો નીચે આઠમો પોઈન્ટ જરા જોઈ લઈએ, થોડું નીચે કરજો. આઠમો પોઈન્ટ, જો દેવગતિમાંથી, ઇન જનરલ દેવગતિમાંથી ઇન જનરલ ક્યાં ક્યાં ઉત્પન્ન ન થાય, તો જો સર્વ સૂક્ષ્મમાં, સૂક્ષ્મ અને બાદર એ બે પ્રકારના જીવો હોય ને, તો દેવગતિમાંથી કોઈ પણ સૂક્ષ્મ જીવમાં ઉત્પન્ન ન થાય, બધા બાદર જ થાય. પછી તેજસ કાયમાં એટલે અગ્નિકાયમાં ઉત્પન્ન ન થાય, વાત કાયમાં એમાં ન ઉપજે, તેમજ વિકલત્રયમાં અને અસંગની કે લબ્ધ અપર્યાપ્તમાં નવ છે, અને ભોગભૂમિમાં દેવમાં કે નારકીમાં નવ છે. દેવગતિમાંથી ઉત્પન્ન થાય તો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય, પછી સંગની જ ઉત્પન્ન થાય. સંગની પંચેન્દ્રિય થાય અથવા એકેન્દ્રિય થાય, સીધું એમ ખ્યાલ આવે. હવે એકેન્દ્રિયમાં તો ત્રણ ઓપ્શન છે, સંગની પંચેન્દ્રિયમાં પણ પર્યાપ્ત જીવ જ થાય, અપર્યાપ્ત ન થાય. ચાલો આગળ. આ બધા શબ્દના પણ મીનિંગ તમે વાંચજો, કેમ કે હવે બધું હમણાં સમજાવવા નહીં બેસી શકાય, પર્યાપ્ત પર્યાપ્ત શું છે બધું. ચાલો સેકન્ડ પોઈન્ટ. જો પહેલું તો આપણે જનરલ જોયું, ભવન ત્રિક અને સૌધર્મ ઈશાન. હવે ઉપર ઉપર જતા જશું કે ત્રીજું સનતકુમાર આદિકથી. આદિક લખ્યું છે એટલે સનતકુમાર કહીને ઉપરના સ્વર્ગોનું સમજવું, તો ત્યાંથી સ્થાવર ન થાય. સ્થાવર ન થાય એટલે ત્રસ જ થાય, એટલે ખાલી પંચેન્દ્રિયમાં જ જશે હવે સીધા, બરાબર. પછી જો ત્રીજો પોઈન્ટ, બારમા સ્વર્ગ પર્યંતથી પંચેન્દ્રિય તિર્યંચવામ તથા મનુષ્ય જ થાય છે. બારમા સ્વર્ગ આદિથી સીધું પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય જ થાય. હવે આનત પ્રાણત આદિકથી એટલે બારમા સ્વર્ગથી બી ઉપર, તો નિયમથી મનુષ્યમાં જ ઉપજે છે, હવે તિર્યંચ પણ થતા નથી. સૌધર્મથી શરૂ કરીને નવ ગ્રેવેક પર્યંતના દેવોમાંથી કોઈ પણ 63 શલાકા પુરુષ તરીકે ઉપજે છે. તમને ખ્યાલ હશે કે જેવી રીતના આપણા અમુક તીર્થંકર આદિ છે, તો એ અમુક તીર્થંકર ભાઈ 10મા સ્વર્ગના ઇન્દ્ર હતા એના પહેલાના ભાવમાં, અથવા મહાવીર ભગવાન 16મા સ્વર્ગના ઇન્દ્ર હતા આદિ. તો બધા જ ગ્રેવેક અનુદેશ અનુત્તર સર્વાધ સિદ્ધિમાંથી આવે છે એવું નથી. એ નીચેના સ્વર્ગમાંથી પણ તીર્થંકર આદિ કે ચક્રવર્તી આદિ તરીકે ઉપજી શકે છે, બરાબર. ચલો આગળ. 63 શલાકા તરીકે ઉપજી શકે છે. છઠ્ઠો પોઈન્ટ, અનુદિશ અને અનુત્તરથી આવેલા તીર્થંકર ચક્રવર્તી કે બળભદ્ર તરીકે ઉપજે છે, પણ અર્ધચક્ર તરીકે નહીં. અર્ધચક્રી પછી નિયમથી નરકમાં જાય છે, એટલે એ ત્યાં ઉત્પન્ન થતા નથી. ભવન ત્રિકમાંથી 63 શલાકા પુરુષ ન થાય, ઓલવેઝ વૈમાનિકમાંથી જ થાય છે. આ ખ્યાલ આવ્યો. અને આઠમો પોઈન્ટ આપણે વાંચી લઈએ. આટલું સમજાયું? જો ફરીથી બેઝિક આપણે જોઈ લઈએ, બહુ ન ખ્યાલમાં આવે તો, દેવગતિમાંથી જે નેક્સ્ટ ભાવમાં જાય તો કાં તો એકેન્દ્રિયમાં પૃથ્વી જલ કે વનસ્પતિમાં જાય, અથવા સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય કે તિર્યંચ જ થાય છે. એમાં પણ જે ભાવંતરિકમાંથી જે જાય છે એમને ઊંચા પદો એટલે જેવી રીતના 63 શલાકા પુરુષાદી પદો મળતા નથી. જે વૈમાનિકથી જાય છે એ આવી રીતના ઊંચા પદોમાં જઈ શકે છે. એમાં પણ જે ઉપર અનુદિશ અને અનુત્તરા વિમાનવાળા જીવો છે એ તો નિયમથી આવા ઊંચા પદોમાં જ જાય છે, અને પછી ત્યાંથી એ મોક્ષ પ્રાપ્ત કરે છે. એવા જેમના એક પ્રકારનો પુણ્ય અને પુરુષાર્થનો ઉદય છે, બરાબર. ચાલો આગળ વાંચીએ. જો મૂળ તો હવે આ આ મેઇન કન્ટેન્ટ છે, આ તો આપણે થોડુંક એક ડેટા હતું એ જોયું. હવે આ બધામાંથી ભાવ શું કાઢવો એ આપણે અહીંયા વાંચીએ. હા, એ જ કહ્યું પહેલા જ કે સ્વયં પ્રભાચળ પર્વત એટલે સ્વયંભૂ રમણ વચ્ચેનો એ દ્વીપ વચ્ચેનો એક પર્વત લાગે છે, કેમ કે એ પર્વતની ઓલી બાજુ કર્મભૂમિ છે બહારની બાજુ, અને એ પર્વતની અંદરની બાજુ માનુષ્યોત્તર પર્વત સુધી એ બધી ભોગભૂમિ છે. એનું ડિસ્ટિંક્શન છે. જેવી રીતે અહીંયા માનુષ્યોત્તર પર્વત છે ને, આ બાજુ આપણે માનુષ્યોત્તર પર્વત છે. માનુષ્યોત્તર પર્વતની અંદર ત્યાં કર્મભૂમિ ભોગભૂમિ આની વિવિધ રચનાઓ છે, પણ એની બહાર બધે ભોગભૂમિ જ છે. એ ભોગભૂમિઓ ક્યાં સુધી છે કે સ્વયંભૂ રમણ સમુદ્રની વચ્ચે એક સ્વયંભૂ રમણ પર્વત નામનો પર્વત છે, જેનું નામ આ સ્વયં પ્રભાચળ પર્વત પણ લાગે છે ત્યાં સુધી, બરાબર, ત્યાં સુધી એ છે, એની બહાર એ બધું પાછું કર્મભૂમિ છે. એની બહાર પણ તિર્યંચો છે ને, એની બહાર સ્વયંભૂ રમણ સમુદ્ર છે આખો, જેની અંદર તો અસંખ્યાત તિર્યંચો ભરેલા છે. એની બહાર અડધો સ્વયંભૂ રમણ દ્વીપ છે. એક રાજુ ભાઈ એક રાજુની ત્રસ નાડી હોય તો એમાં પા રાજુ અને પા રાજુ એ તો સ્વયંભૂ રમણ સમુદ્ર છે, અડધો અડધો અડધ, ખ્યાલ આવે? એટલે કેટલો મોટો છે એ સમુદ્ર વિચાર કરો. એમાં પણ પછી અંદરની બાજુ સ્વયંભૂ રમણ દ્વીપ આવે છે, તો પાનો અડધો 1/8 અને આ બી 1/8, એના હાફમાં આ પર્વત છે. એટલે 1/16 એટલું કર્મભૂમિ છે પાછું. એટલે એમ સમજો મેજર આખો ઉત્તરાસનાડીનો વનરાજુભાઈ વનરાજુનો મેજોરિટી ભાગ તો એ સ્વયંભૂ રમણ પર્વતની પેલી બાજુ છે. ખ્યાલ આવે? આમ આપણને લાગે છેલ્લો દ્વીપ ને છેલ્લો સમુદ્ર, પણ મેથેમેટિકલી જોઈએ તો ત્યાં જ સૌથી વધારે જગ્યા છે. ચાલો આગળ વાંચે. હવે જો 7મો પોઈન્ટ, આ સૂત્રના સિદ્ધાંતો. મિથ્યા દ્રષ્ટિપણે જીવ ઉત્કૃષ્ટ શુભભાવ કરે ત્યારે 9મી ગ્રહવેગ સુધી જાય છે, પણ તે શુભભાવ સમ્યક દર્શનનું કે ધર્મનું કારણ નથી, તેથી મિથ્યાત્વને લીધે અનંત સંસારમાં રખડે છે. માટે શુભ ભાવને ધર્મનું કારણ માનવું નહીં. જો વિચાર કરો, એ જીવ દ્રવ્યલિંગી મુનિ હતા, અહીંયા એમણે ખૂબ પુરુષાર્થ બહિરંગ પુરુષાર્થ મંદકષાયનો કર્યો, તો ગ્રહવેગમાં ગયા. હવે આપણે જોયું કે ઉપરના ગ્રહવેગમાંથી કોઈ તિર્યંચ પડે તો ઉપજે નહીં, તો નેક્સ્ટ ભાવમાં એ મનુષ્ય તરીકે જ થયા. મનુષ્ય સંધિ પંચેન્દ્રિય જ હોય એ પણ પર્યાપ્ત, એટલે વ્યવસ્થિત એમનો ભાવ હતો, એમાં પણ કોઈ રાજા આદિ એમનું પદ હશે. એવા પદમાં પણ એમને હવે ધર્મ ન કર્યો અને આગળ વળી પાપના પોટલા બાંધ્યા અને પછી સંસારમાં રખડ્યા. ખ્યાલ આવે? આવી જ રીતે આપણે બી ઘણી વાર કર્યું છે, કોઈ બીજાએ કર્યું છે એની વાત નથી, આપણે જ આવી રીતના ઘણી વાર કરી ચૂક્યા છે. ચાલો સેકન્ડ પોઈન્ટ, મિથ્યા દ્રષ્ટિને ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય છે ત્યારે તે ગ્રહિત મિથ્યાત્વ છૂટી ગયું હોય, એટલે કે દેવશાસ્ત્ર દેવગુરુશાસ્ત્રની રાગ મિશ્રિત જ્ઞાનવાળી વ્યવહાર શ્રદ્ધા સાચી હોય છે, તે વિના ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય જ નહીં. જો આમાં ઘણા બધા પોઈન્ટ એવા છે, ઘણા યંગસ્ટર્સ અમને પૂછવા આવે કે આપણે સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો જૈન હોવું જરૂરી છે? બોલો, શું કહેશો તમે? જો બાય બર્થ જૈન હોવું જરૂરી નથી, પણ જે સમયે એ ભાવ એમને પકડાય અને સાચા આત્માની ઓળખાણ થાય, એની પહેલા એમને સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા તો હોવી જ જોઈએ. એના વગર કેવી રીતના સમ્યક દર્શન થઈ શકે? અને જ્યાં સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે, એમના પ્રત્યે અહોભાવ છે, તો બસ એક તો જૈન કોણ છે? ખ્યાલ આવ્યો? આગળ જો પુણ્યબંધની બી વાત આવશે, કે જે જીવને ગ્રહિત મિથ્યાત્વ હજી છે, એટલે કે અન્ય ધર્મી છે, એને એવા પુણ્ય બી બંધાતા, ધર્મની તો વાત છોડો, એને એવા પુણ્ય બી બંધાતા નથી, એટલે ઊંચા સ્વર્ગોમાં બી જઈ શકતા. વાંચીએ જો આગળ, એ વિના ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય નહીં. મિથ્યા દ્રષ્ટિપણે 9મી ગ્રહવેગે જનાર જીવે દેવશાસ્ત્ર ગુરુનો વ્યવહારથી રાગ મિશ્રિત વિચારથી સાચો નિર્ણય કર્યો છે, પરંતુ નિશ્ચયથી એટલે કે રાગથી પર થઈને સાચો નિર્ણય કર્યો નથી. જો જે જીવ દ્રવ્યલિંગી મુનિરાજ છે ને, એ ખરેખર ઘણા પુરુષાર્થી હોય છે, એમ કોઈ સાદા જીવ નથી. જે દ્રવ્યલિંગી મુનિ છે અને 9મી ગ્રહવેગ સુધી જાય છે, તેમના 28 મૂળ ગુણ એટલા ચોખ્ખા હોય, ગુરુદેવશ્રીના પ્રવચનમાં બી આવે છે કે ચામડા કાઢીને ખાર છાંટે તો આંખનો કોર લાલ ન થાય એટલા તો એ મંદ કશાય જીવ હોય છે, અને એટલી એમની ઊંડી સાધના હોય છે. પણ એ સાધનાથી જે પોતાના શુદ્ધાત્માને પોતાપણે પકડવાનો છે, એની બદલે થોડીક એ થોડીક બીજા રસ્તે એમની સાધના છે કે આ જે હું જે તપ આદિ કરું છું એનાથી જે મને શાંતિ પ્રગટ થાય છે એ જ વાસ્તવિક સુખ છે, ત્યાં અટકી ગયા છે. ખ્યાલ આવે? તો પોતાના આત્માને પકડી શકતા નથી. એટલે આમ તો ધર્મનો નિર્ણય પાક્કો છે, પણ નિશ્ચયથી જેવો આત્માને પકડવો જોઈએ એવો પકડી શક્યા નથી, એટલે હજી મિથ્યા દ્રષ્ટિ. તો એવા જીવને જ એટલા ઉત્કૃષ્ટ શુભ ભાવ બી બંધાય તો એક રેલવે સુધી જાય છે. ખ્યાલ આવે? ત્યારે નહોતું છૂટ્યું ને મારીજીના જીવને, મારીજીના ભાવમાં ગ્રહિત વિદ્યા તો નહોતું છૂટ્યું, તો એટલે તો આટલા ભાવમાં રખડવાનું થયું. દેવલોકમાં જવું એ તો અન્ય ધર્મી પણ જઈ શકે છે, એ તો આપણે વાત થઈ ને પહેલા. ના ના, દેવલોકમાં તો જઈ શકે. હમણાં જ આપણે વાંચ્યું ને કોણ કોણ જીવ ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે, તો આપણે જોયું અન્ય વિધર્મી બી 10માં 12માં સ્વર્ગ આદિ 16માં સ્વર્ગ આદિ સુધી બી જાય છે. કેમ કે એ તો મંદ કશાયના ફળમાં જાય છે. એવું આવ્યું મને વાંચવા દો જરા, ક્યાં વાંચ્યું તમે? દેવગતિમાં તો જાય છે, દેવગતિમાં જ નથી જતા એમ નથી. કેમ કે દેવગતિ આમ તો એક પુણ્ય પાપને ભોગવવાનું સ્થાન છે, ધર્મ કરવાનું સ્થાન નથી. જો ધ્યાન આપજો, દેવગતિ કોનું સ્થાન છે? પુણ્ય પાપને ભોગવવાનું સ્થાન છે. જીવ મનુષ્ય ભાવમાં બી સમ્યક દર્શન પ્રગટ કરે, તિરેચમાં બી કરે, નરકમાં બી કરે ને દેવગતિમાં બી કરે, એ વસ્તુ જુદી જ છે. બાકી પુણ્ય પાપને ભોગવવાના સ્થાન, તો દેવગતિમાં વધારે પુણ્ય ભોગવટો થાય છે, નરક ગતિમાં વધારે પાપનો ભોગવટો થાય છે. ખ્યાલ આવે? એ વસ્તુ એ પુણ્ય પાપના આધારે છે. તો એ જે અન્ય વિધર્મી છે એ પણ મંદ કશાયથી લોકોનું ભલું ઈચ્છે આદિ કરે તો પુણ્ય બંધાય છે, દેવમાં જાય છે, એમાં કઈ દમ નથી. એમ જોવા છે તો જે દ્રવ્યલિંગી મુનિ છે એમને નિશ્ચયથી સાચો નિર્ણય કર્યો નથી, તેમજ શુભ ભાવથી ધર્મ થાય એવી સૂક્ષ્મ મિથ્યા માન્યતા તેમને રહી છે, તેથી તે મિથ્યા દ્રષ્ટિ રહે છે. ત્રીજો પણ, સાચા દેવ ગુરુ શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા વગર ઊંચા શુભ ભાવ પણ થઈ શકતા નથી. માટે જે જીવોને સાચા દેવ ગુરુ શાસ્ત્રનો સહયોગ મળ્યો હોવા છતાં જો તેનો રાગ મિશ્રિત વ્યવહારનો સાચો નિર્ણય ન કરે તો ગ્રહિત મિથ્યાત્વ રહે છે. અને જેને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની માન્યતા હોય તેને પણ ગ્રહિત મિથ્યાત્વ હોય જ છે. અને જ્યાં ગ્રહિત મિથ્યાત્વ હોય ત્યાં અગ્રહિત મિથ્યાત્વ પણ હોય જ. તેથી એવા જીવને સમ્યક દર્શન આદિ ધર્મનો તો ન જ થાય, પણ મિથ્યા દ્રષ્ટિને પણ ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ તેને ન થાય. એવા જીવોને જૈન ધર્મની શ્રદ્ધા વ્યવહારે પણ ગણી શકાય નહીં. ચાલો, એટલે એમને નિશ્ચય શ્રદ્ધા તો છે નહીં, વ્યવહાર શ્રદ્ધા બી નથી. કેમ કે જેમને હજી ગ્રહિત મિથ્યાત્વ છે તો અગ્રહિત તો છે, તો બધું જ પડ્યું છે. પછી ભલે હવે તમે અહીંયા આપણે આવીએ ને, અહીંયા તો રસ્તા પર કોઈ ફૂડ વેચે છે ને, હા, કોઈને જોયું હોય તો SV રોડ પર એવરી સન્ડે કોઈ આમ ટ્રક લગાવીને બેઠું હોય અને જેટલા ગરીબો હોય એને ફૂડ વેચે, આ શુભ ભાવ કે અશુભ ભાવ? એક પ્રકારનો શુભ ભાવ છે, પણ એ અત્યંત હલકો શુભ ભાવ છે. ખ્યાલ આવે? હવે એ હલકા શુભ ભાવની પણ પુણ્ય તો બંધ થાય કે નહીં? હવે પુણ્ય બંધ થાય છે એનું ફળ ક્યાંક મળશે કે નહીં? આપણા જૈનોમાં અને ઇવન સ્વામિનારાયણમાં કે બધે જ એક સેવા કરવી, બધાની મદદ કરવી ને આ બધું બહુ કોમન છે. પાંજરાપોળ ખોલાવો ને પ્રાણીઓની સેવા કરો ને બધું, એ બધું કરવાથી તમારી પુણ્ય પાપની એક્સેસ ઉપર તમે ઉપર નીચે જાઓ છો. ખ્યાલ આવે? એ પુણ્ય પાપમાં વધારો ઘટાડો થાય છે, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું તો કંઈક જુદી જ વસ્તુ છે, જેથી લોકો સમજ્યા જ નથી. ખ્યાલ આવે છે કે? અને આપણું ઓબ્જેક્ટિવ હોવું જોઈએ સમ્યક દર્શન પ્રગટ કરવું, બાકી આમાં તો આપણે અનંત વાર જઈ ચૂક્યા છે. જો આગળ આ જ કારણે અન્ય ધર્મની માન્યતા વાળાઓને સાચા ધર્મની શરૂઆત અર્થાત સમ્યક દર્શન તો થાય જ નહીં, અને મિથ્યાત્વને લાયક ઉત્કૃષ્ટ શુભભાવ પણ તેઓ કરી શકે. જો જેવા જૈન ધર્મી ઉત્કૃષ્ટ શુભભાવ કરે છે, એવું વિધર્મી ઉત્કૃષ્ટ શુભભાવ બી કરી શકતા નથી. ખ્યાલ આવે? તેઓ વધારેમાં વધારે 12મા દેવલોકની પ્રાપ્તિનો શુભભાવ કરી શકે છે. ખ્યાલ આવે છે? અને એ પણ 12મા દેવલોક સુધી કોણ જાય? જે એ લોકોના તાપસી તપસ્વી આદિ જે હોય ને, જે બધો પરિગ્રહ આદિ ત્યાગીને બેઠા હોય, ભલે એમનું કુલિંગ છે પણ પરિગ્રહ આદિ બધો ત્યાગ્યો છે, સંયમ આદિથી રહે છે, સંયમથી રહે છે, પરિણામ અત્યંત મંદ કર્યા છે, કશાય મંદ કર્યો છે, ક્ષમાભાવી છે, એવા જીવો ભલે વિધર્મી છે તો પણ પુણ્ય બંધ કરે છે તો આ ઊંચા સ્વર્ગમાં જાય છે. બાકી આજકાલ જેવા દેખાય છે એમના તો આવા શુભ ભાવના બી ઠેકાણા નથી. સમજાય છે? ચલો પાંચમો પોઈન્ટ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જો સાંભળજો. દેવગતિમાં સુખ છે. આપણે દર ક્લાસમાં શરૂઆતમાં આ જ બધી વાત કરીએ છીએ ને, એટલે એ જ રિપીટ કરીએ છીએ અહીંયા ફરી. દેવગતિમાં સુખ છે એમ ઘણા અજ્ઞાની લોકોની માન્યતા રહે છે, પણ તે ભૂલ છે. ઘણા દેવો તો મિથ્યાત્વ વડે અતત્વ શ્રદ્ધાન યુક્ત જ થઈ રહ્યા છે. ઘણા કીધું એટલે ઘણા સમજો, જેટલા દેવો અસંખ્ય દેવો દેવલોકમાં છે એનો એક ભાગ અસંખ્યાતમો ભાગ બી સમ્યક દ્રષ્ટિ છે. ખાલી જેટલા અસંખ્યાત જીવો દેવલોકમાં છે એનો અસંખ્યાતમો ભાગ સમ્યક દ્રષ્ટિ છે, બાકી મેજોરિટી દેવો મિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલ આવ્યો? અને એ કેવા છે કે અતત્વ શ્રદ્ધાન યુક્ત થઈ રહ્યા છે. હવે કરે છે શું ત્યાં? તો જો ભવનવાસી વ્યંતર અને જ્યોતિષી દેવોને કશાય ઘણો મંદ નથી, કશાય ઘણો એમને મંદ નથી, તો કરે છે શું કે બહુ ઉપયોગ ચંચળ છે તથા કંઈક શક્તિ છે એમને, કંઈક તો જાદુની શક્તિ છે એમની પાસે, ઉપયોગ ઘણો ચંચળ છે અને પરિણામ શાંત નથી, તો કંઈક ને કંઈક કુતૂહલ કરવાનું, અખતરા કરવાનું એમને મન થયા કરે છે. તો જો તેથી કુતૂહલ તથા વિષયાદિક કાર્યોમાં જ તેઓ લાગી રહ્યા છે, અને તેથી તેની વ્યાકુળતાથી તેઓ દુઃખી જ છે, નિરંતર દુઃખી છે. ત્યાં માયા લોભ કશાયના કારણો હોવાથી તેવા કાર્યોની મુખ્યતા છે છળ કરો, વિષય સામગ્રીની ઈચ્છા કરવી ઇત્યાદિ કાર્ય ત્યાં વિશેષ હોય છે. બરાબર આ સમજાયું કે નહીં? કે ભવંત્રિકમાં એકબીજા સાથે માયાચારી કરવી, કંઈક વિષય સામગ્રીની ઈચ્છા કરવી, અથવા તો દેવલોક જેવી વૃદ્ધિ મને પણ પ્રાપ્ત થઈ જાય એવી ભાવના કરવી, અન્ય અન્ય ઠેકાણે એમ જ કંઈક ગમત કરવા અથવા કોઈ જાતના ભોગ ભોગવવા માટે ફરવું, હરવું ફરવું, લટાર મારવી એમ કહેવાય ને આપણે, આમ તેમ આમ તેમ, એ જાતનામાં એમનું જીવન વ્યતીત થઈ જાય. હવે જો આગળ, પણ વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોને તે કાર્ય થોડા હોય છે. જેમ જેમ ઉપર ઉપરના વૈમાનિક સ્વર્ગમાં જઈએ તો એમને કશાય ઘણા મંદ પડ્યા છે, એટલે પરિણામ એમના શાંત થયા છે. જેવી રીતના કોઈ એકદમ યંગ છોકરો હોય તો એના પરિણામ વધારે ચંચલ હોય, અને જેમ જેમ ઉંમર વધતી જાય તો એમ એમ પરિણામ શાંત થતા જાય છે. હવે અહીંયા એવું લોજિક નથી, પણ આપણે કોરિલેશન આપું છું કે એવી જ રીતે ભવંત્રિકના જે દેવો છે એ જાણે એવા છે કે એના પરિણામ એકદમ ચંચળ છે, અને વૈમાનિકમાં જેમ જેમ ઉપર જતા જઈએ એમ એમના પરિણામ થોડા શાંત થતા જાય છે. ત્યાં હાસ્ય અને રતિ કશાયના કારણો હોવાથી તેવા કાર્યોની મુખ્યતા હોય છે, જો ઉપર વૈમાનિકાદિના દેવોમાં હવે શું કાર્ય છે એમને, કે હાસ્ય અને રતિ કશાય મુખ્ય છે. જેવી રીતના નૃત્ય આદિ જોવું, એક સ્થાનમાં બેસીને નૃત્ય આદિ જોવું, એમાં એમને ખૂબ ગમો થવો, કંઈ મ્યુઝિક સાંભળવું, કોઈ વાજિંત્ર આદિ વગાડે એમાં સાંભળવું, એકબીજા સાથે ચર્ચા કરીને હાસ્ય આદિ કુતુહલ આદિ કરવું નીચેના સ્વરમાં, એ બધા પ્રકારની ત્યાં અધિકતા છે. એ પ્રમાણે દેવોને કશાય ભાવ હોય છે અને કશાય ભાવ એ જ દુઃખ છે. ઊંચા દેવોને ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને કશાય ઘણા મંદ છે. ઉપરના જીવોને કશાય ઘણા મંદ છે અને પુણ્યનો ઉદય અધિક છે, તથાપી તેમને પણ ઈચ્છાનો અભાવ નથી. તેથી વસ્તુતાએ તેઓ પણ દુઃખી જ છે, ઉપરના દેવો પણ દુઃખી જ છે. જે દેવો સમ્યક દર્શનરૂપી મોક્ષ માર્ગ પામ્યા હોય તેઓ જ જેટલે દરજ્જે વિતરાગતા વધારે તેટલે દરજ્જે સાચા સુખી છે. ખ્યાલ આવે? જ્યાં જેમને જેમને સમ્યક દર્શન પ્રગટ થયું છે, હવે સમ્યક દર્શનમાં પણ જે પોતાના અંતર આત્માની વૈરાગ્યની વિશુદ્ધિ છે, જે એમને આત્માની પકડ છે, એનો અનુભવ જે એમને થઈ ગયો છે, તો જેટલે જેટલે એ શુદ્ધ ભાવની વિશુદ્ધિ વધે છે એટલા એટલા એ જીવો સુખી છે. એ અતિન્દ્રિય આનંદનો ભોગ લઈ રહ્યા છે એટલા લેવલ સુધી. ખ્યાલ આવે? સમ્યક દર્શન વગર ક્યાંય પણ સુખના અંશની શરૂઆત થતી નથી. અને તેથી જ આ શાસ્ત્રના પહેલા સૂત્રમાં મોક્ષનો ઉપાય દર્શાવતા તેમાં સમ્યક દર્શન પહેલું જણાવ્યું છે. માટે જીવોએ પ્રથમ જ સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો જરૂરી છે. ખ્યાલ આવે છે? જો દેવગતિ ભલે બહારથી આકર્ષિત આપણને કરે છે, પણ ખરેખર ત્યાં પણ દુઃખ જ દુઃખ છે, કાંઈ દમ નથી ત્યાં પણ. ત્યાં પણ જે જીવો સમ્યક દ્રષ્ટિ છે એ જ સુખી છે. તો એવી પરિસ્થિતિ અહીંયા પણ છે. ખ્યાલ આવે? જો લાસ્ટ પોઈન્ટ જોઈએ, ઉત્કૃષ્ટ દેવપણાને લાયક સર્વોત્કૃષ્ટ શુભ ભાવ સમ્યક દ્રષ્ટિને જ થાય છે. એટલે કે શુભ ભાવના સ્વામિત્વના નકારથી, જો કેટલો સરસ પોઈન્ટ છે સાંભળ્યો, શુભ ભાવના સ્વામિત્વના નકારની ભૂમિકામાં જ તેવા ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય છે. જે પોતે શુભ ભાવને નકારે છે કે આ શુભ ભાવ એ છે કરવા લાયક નથી, એને જ એવા શુભ ભાવ થાય છે કે જેનાથી આવા ઊંચા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મેં પહેલા પણ તમને એક સિદ્ધાંત કીધો હતો, કર્મનો સિદ્ધાંત આવો જ છે. જે વસ્તુ આપણને જોઈએ છે એ ક્યારે પ્રાપ્ત થતી નથી, અને જેનો આપણે ત્યાગ કરી દઈએ ને એ બહુ સહજતાથી ઉપલબ્ધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ શુભ ભાવને જે નકારી દે છે એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જ એવા ઊંચા શુભ ભાવ થાય છે કે જે ઉપરના સ્વર્ગમાં એવો ઉત્પન્ન થાય છે. મિથ્યા દ્રષ્ટિને એવા ઊંચા શુભ ભાવ થતા જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ દેવોની ચર્ચા આપણે થોડી કરી, હજી આગળ જે દેવોમાં આ લેશિયા છે, લોકાંતિક દેવોનું સ્વરૂપ છે, એ બધું આપણને આગળના સૂત્રોમાં આવશે, એની આપણે ચર્ચા કરીશું. જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકારો સોવાણી મસ્તક નમો સદા દે તું ધો. બોલો જીનવાણી માતનો, પરમ કૃપા નિધાન શ્રી કહન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.